પ્રવચન નંબર 190 તારીખ 16/11/89 68 મિનિટ સમયસાર ગાથા 38-43
રાગ પણ ખંડ અને ઇન્દ્રિયજ્ઞાન પણ ખંડ કહેવાય, બે ભાવ કર્મ છે, એનાથી ભેદ જ્ઞાન થયું. અડતીજ ગાથા છે ને, પુરુષો બતાવે છે, એનાથી ભેદ જ્ઞાન થયું. પોતાની સ્વરૂપ સંપદા અનુભવમાં આવી, હવે ફરીથી મોહ કેમ ઉત્પન્ન થાય ન થાય, અંતરથી અનુભવ કરી લીધો કે હું તો જાણનાર છું, કરનાર નથી. જાણનાર જણાય છે, પર જણાતો નથી, એમાં મોહનો ક્ષય થઈ જાય છે. હવે આ એક મને બહુ સરસ વાત મળી, ગુરુનો ઉપદેશ ને પોતાને કારણ, જો જે પ્રકારે ચાલતો હોય ને એ પ્રકારે યોગ થઈ જાય છે. કાલ નથી એટલે પર્યાય ની યોગ્યતા, યોગ્યતા કહો, કાલ નથી કહો, શરીર ઉપાધાન. હવે એવો આત્માનો અનુભવ થયો, તેનો મહિમા કરી પ્રેરણાનું કાવ્ય કહે છે. પ્રેરણાનું, પ્રેરણા એટલે બીજા આવું કરો, આવું પામો. આ જ્ઞાન સ્વરૂપ આત્મામાં સમસ્ત લોક નિમગ્ન થવો, ડૂબી જાઓ આત્મામાં, એ વિલીન થઈ જાઓ આત્મામાં, એવી જાતનો માંગલિકનો શ્લોક છે. અને ઠેઠ કેવળ જ્ઞાન પ્રગટ થાય ત્યાં સુધીની વાતાવરણ છે માંગલિકમાં. શ્લોક બોલો બે.
મજંતુ નિર્ભર મમી સમમેવ લોકા આલોકમોચ્છલતિ શાંતરસે સમસ્તાં આપ્લાવ્ય વિભ્રમતિ રાસકર્ણીં ભરેણ પ્રોન્મગ્ન એષ ભગવાન અવબોધ સિંધુ.
આ જ્ઞાન સમુદ્ર, જ્ઞાન છે એ ખાબોચિયું નથી, સમુદ્ર છે. ખાબોચિયું સમજ્યા, છોટા પાણી ભરજાતા ને,
છોટા સા ખડા
પાણી ભરાવવા, એસા જ્ઞાન નહીં. જ્ઞાન સમુદ્ર, આ જ્ઞાન સમુદ્ર ભગવાન આત્મા. હા 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 હા, મૂળમાં જો એવ ભગવાન લેખું છે. આ જ્ઞાન સમુદ્ર ભગવાન આત્મા વિભ્રમરૂપી આજી ચાદરને સમુદ્રી ડુબાડી દઈને, વિભ્રમ હતો એ ચાદર આજી દેખાતી રીતે, આખો સમુદ્ર હતો, કપડું આડું આવી ગયું દેખાય નહીં, પોતે સર્વાંગ પ્રગટ થયો. દ્રષ્ટિ અપેક્ષા એ ચોથા ગુણતાને પ્રગટ થાય છે, અને કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ પ્રગટ થાય છે. બે નહીં લેવાનું, પોતે સર્વાંગ પ્રગટ થયો. દ્રવ્યે પૂરો, ક્ષેત્રે પૂરો, કાળે પૂરો, ભાવે પૂરો. તેથી હવે આ સમર્થ લોક, લોક એટલે લોકમાં રહેલા બધા જીવો, લોકમાં રહેલા બધા જીવો, તેના શાંત રસમાં શાંતરસમાં એકી સાથે જ અત્યંત મગ્ન થાવ બધા એકદમ. હવે તમે આમ પરસનું છોડીને તમારા આત્મામાં ડૂબી જાઓ, જ્ઞાન સમુદ્ર આત્મામાં તમે ડૂબકી મારો ડૂબી જાઓ. કેવો છે શાંતરસ? સમસ્ત લોક પર્યંત ઉછળી રહ્યો છે, એટલે જ્ઞાન લોકાલોકને જાણે છે, સ્વ અને પર બેને, માટે સમસ્ત લોક પર્યંત ઉછળી રહ્યો છે એવો આ શાંતરસ છે. ભાવાર્થ, જેમ સમુદ્રની આડું કંઈ આવી જાય ત્યારે જળ નથી દેખાતું, અને જ્યારે આડ દૂર થાય ત્યારે જળ પ્રગટ થાય. પ્રગટ થતા લોકને પ્રેરણાયુક્ત થાય કે આ જળમાં સર્વ લોક સ્નાન કરો. કેવી ઉપમા આપી છે? તેવી રીતે આ આત્મા વિભ્રમથી આચ્છાદિત હતો ત્યારે તેનું સ્વરૂપ નહોતું દેખાતું. હવે વિભ્રમ દૂર થયો ત્યારે યથા સ્વરૂપ જેવું છે તેવું સ્વરૂપ પ્રગટ થયું. પર્યાયમાં જણાવ્યું પ્રગટ થયું એટલે જેવું સ્વરૂપ છે એવું પોતાની પર્યાયમાં જણાવ્યું. હવે તેના વિકરાગ વિજ્ઞાન દંડ પાંચ રસમાં એકી સાથે સર્વલોક મગ્ન થાવ એમ આચાર્ય પ્રેરણા કરી છે. અથવા એવો પણ અર્થ છે કે હવે વિશેષ અર્થ કરે છે કે જ્યારે આત્માનું અજ્ઞાન દૂર થાય ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય અને કેવળ જ્ઞાન પ્રગટ થતા સમસ્ત લોકમાં રહેલા પદાર્થો એકી વખતે જ્ઞાનમાં આવી ઝળકે છે તેને સર્વલોક દેખો. એવું તમે લોક એનો અર્થ કેવો સમસ્ત લોક પર ઉછળી રહ્યો છે જ્ઞાન જ્ઞાનમાં સમસ્ત લોક જણાઈ જાય છે એવો અર્થ કર્યો. આ રીતે આ સમય પ્રાભ્રતની આત્મખ્યાતિ નામની ટીકામાં ટીકાકારે પૂરો રંગ સ્થળ કહ્યું. હવે મૂળ તો અમૃતચંદ્ર આચાર્યની કળશનું પૂરું થયું એનો અર્થ અને ભાવાર્થ પૂરો થયો. હવે જયચંદ પંડિત આ પેલો અધિકાર પૂરો કરતા થોડું એનું સંક્ષિપ્ત સાર કહે છે. આ રીતે આ સમય પ્રાભૃતની આત્મખ્યાતિ નામની ટીકામાં ટીકાકારે પૂરો રંગ સ્થળ કયો એ પેલો જીવ નામનો અધિકાર કયો. અહીં ટીકાકારનો એવો આશય છે કે જયચંદ પંડિત એમ કહે છે કે અમૃતચંદ્ર આચાર્યનો એવો આશય છે કે ટીકાકાર એટલે અમૃતચંદ્ર આચાર્ય આ ગ્રંથને અલંકારથી નાટકરૂપે વર્ણ્યો છે એમ એનો આશય લાગે છે. નાટકના રૂપમાં આ ટીકા કરી છે. નાટકમાં પેલા રંગભૂમિ રચવામાં આવે છે એટલે પૂરો રંગ છે ને એટલે રંગભૂમિ રચવામાં આવે છે. ત્યાં જોનારા નાયક તથા સભા હોય છે અને નૃત્ય નાટ્ય નાટક કરનારા હોય છે કે જેઓ અનેક સાંગ ધારે છે આ લૌકિકની વાત કરે છે તથા શણગારાદિક આઠ રસનું રૂપ બતાવે છે. ત્યાં શ્રંગાર હાસ્ય રૌદ્ર કરુણાવીર ભયાનક વિભત્સ અને અદભુત એ આઠ રસ છે તે લૌકિક રસ છે. આ નાટકમાં લૌકિક રસાઓ આવે છે. નાટકમાં તેમનો જ અધિકાર છે. નવમો શાંત રસ છે તે અલૌકિક છે. તે ચાલુ સમાજમાં નાટક છે એ શાંત રસ એમાં નથી. બિલકુલ વ્યક્તિમાં તેનો અધિકાર નથી લૌકિકમાં. આ રસોના સ્થાયી ભાવ સાત્વિક ભાવ અનુભવી ભાવ વ્યભિચારી ભાવ અને તેમની દ્રષ્ટિ આદિનું વર્ણન રસગ્રંથોમાં છે ત્યાંથી જાણવું. અને સામાન્યપણે રસનું એ સ્વરૂપ છે કે જ્ઞાનમાં જે જ્ઞેય આવ્યું તેમાં જ્ઞાન તદાકાર થયું. જે જ્ઞેય જ્ઞાનમાં આવે જ્ઞાયક દાખલા તરીકે તો એમાં જ્ઞાન તદાકાર થાય તેમાં પુરૂષનો ભાવ લીન થઈ જાય અને અન્ય જ્ઞેયની ઈચ્છા ન રહે તેનું નામ રસ છે. રસની પરિભાષા બહુ સરસ. જે જ્ઞાન જે જ્ઞેયમાં રહ્યું અને એમાં જ ટકી ગયું એમાં જ લીન થાય અને બીજા જ્ઞેયોને જાણવાની ઈચ્છા જ ન થાય એનું નામ રસ છે. ઈચ્છાનો અભાવ થઈ જાય. શ્રદ્ધા અપેક્ષા એ તો જાણવાની ઈચ્છા અને કરવાની ઈચ્છા વિષયને કશાય બેનો ચોથા કુંસાને ક્ષય થઈ જાય છે. વિષય કશાય કરવાની ઈચ્છા અને જાણવાની ઈચ્છા પરની એ બે પ્રકારની ઈચ્છાનો નાશ થાય ત્યારે એને અતિન્દ્રિય આનંદ આવે એ ચોથા ગુણ સ્થાને થાય છે. અને એ તો જ્ઞાયકમાં જ એનું લક્ષ કાયમ છે એટલે રસ આવ્યા કરે છે આમ. પછી કેવળ જ્ઞાન તો એકદમ અંદરમાં ડૂબી જાય છે. કે આઠ રસનું રૂપ નૃત્યમાં નૃત્ય કરનારા બતાવે છે અને તેમનું વર્ણન કરતા કવિશ્વર જ્યારે અન્ય રસને અન્ય રસની સમાન કરીને પણ વર્ણન કરે છે ત્યારે અન્ય રસનો અન્ય રસ અંગભૂત થવાથી તથા અન્ય ભાવ રસોનું અંગ હોવાથી રસ્વ આદિ અલંકારથી તેને નૃત્યના રૂપે વર્ણવવામાં આવે છે. લૌકિક નાટક અહીં પ્રથમ રંગભૂમિ સ્થાવ થયું. ત્યાં જોનારા તો સમ્યક દ્રષ્ટિ પુરુષ છે, તેમજ બીજા મિથ્યા દ્રષ્ટિ પુરુષોની સભા છે. રંગસ્થળ છે એમાં જોનારા બે પ્રકારના, સમ્યક દ્રષ્ટિ બેઠા છે અને મિથ્યા દ્રષ્ટિ બેઠા છે. અને જીવ અજીવ નાટક નાચ કરે છે સામે સામે સ્ટેજ ઉપર. જીવ અજીવ બે છે અહીંયા, સામે જોનારા સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ બે છે. બે જાતની સભા. નાચ તો જીવ અજીવ કરે સામે, સાંગ ધારણ કરે છે પરસ્પર, તેમને બતાવે છે. નૃત્ય કરનારા જીવ અજીવ પદાર્થ છે. નાચે છે કોણ? જીવ અને અજીવ બે નાચે છે. નાચે છે એટલે સાંગ ધારણ કરે છે. નૃત્ય કરનારા જીવ અજીવ પદાર્થ છે. સ્ટેજ ઉપર નાચે છે કોણ? જીવ અજીવ. સ્ટેજ છે એના ઉપર અને સામે સભા છે, એમાં કેટલાક સમ્યક દ્રષ્ટિ કેટલાક મિથ્યા દ્રષ્ટિ છે. નૃત્ય કરનારા જીવ અજીવ પદાર્થ છે. નૃત્ય કરે ત્યાં તમારે સમજવું જે બે પરિણામી દ્રવ્ય છે.
નૃત્ય એટલે પરિણમન.
નૃત્ય એટલે પરિણમન. કુટસ્થ હોય ને નૃત્ય ન હોય. અને કુટસ્થ સ્વાંગ ધારણ ન કરે. પરિણામી દ્રવ્યને સ્વાંગ હોય. જીવ અજીવ પદાર્થ છે અને બંનેનો એક પણ જીવ ને અજીવ એક છે એવું સાંગ ધારણ કરે. બે કરતા કર્મ, જીવ કરતા અને અજીવ વાળું કાર્ય, અથવા અજીવ કે હું કરતા અને જીવના પરિણામને હું કરું છું, એમ પરસ્પર કરતા કર્મનો આદિ તેમના સ્વાંગ છે. દોષ છે પણ સ્વાંગ કહેવાય દોષને પણ. તેમાં તેઓ પરસ્પર અનેક રૂપ થાય છે. આઠ રસરૂપ થઈ પરણમે છે તે નૃત્ય છે. ત્યાં સમ્યક દ્રષ્ટિ જોનાર જીવ અજીવના ભિન્ન સ્વરૂપને જાણે છે. જીવ જુદો ને અજીવ જુદો. જીવ અજીવનો સ્વાંગ ધારણ કરે, અજીવ જીવનો સ્વાંગ ધારણ કરે. તો સમ્યક દ્રષ્ટિ જાણી લઈએ એ કેમ? જીવ અજીવનો ધારણ કરે અને જે અજીવ જીવનો સ્વાંગ ધારણ કરે. જીવ છે એ અજીવનો સ્વાંગ ધારણ કરે, દેહનો સ્વાંગ ધારણ કરે. અને દેહ છે તે જીવનો સ્વાંગ ધારણ કરે કે દેહ તે જીવ છે. આનાથી જીવ જુદો કોઈ નથી. બે સ્વાંગ ધારણ કરે છે. સમજાણો? ત્યાં સમ્યક દ્રષ્ટિ જોનાર જીવ અજીવના ભિન્ન સ્વરૂપને જાણે છે. જીવ જુદો અને અજીવ જુદો. જીવ અને અજીવની એકતા થતી નથી. એ તો આ સર્વ સાંગોને કર્મકૃત જ્ઞાની શાંત રસમાં મગ્ન છે. બેઠો બેઠો જોયા કરે છે આત્માને, પછી ઓલું જણાય છે. સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ દ્રવ્ય પર જ હોય છે, ખસતી નથી. અને જે જ્ઞાન ખસે છે ને બહિર જાય છે ને એ જ્ઞાન નથી. એ જ્ઞાન અમે શાંત કરવું કહ્યું હોય, બહિર્મુખ નહીં હોય. બહિર્મુખતા બે નહીં હોય, અંતર્મુખતા જ્ઞાન.
બરાબર.
એ તો આ સર્વ સાંગોને કર્મકૃત જ્ઞાની. જો કર્મકૃત જ્ઞાની રસમાં જ મગ્ન છે, આનંદમાં મગ્ન છે. અને મિથ્યા દ્રષ્ટિ હવે મિથ્યા દ્રષ્ટિ જીવ અજીવનો ભેદ નથી જાણતા. દેહ ને જીવ માની બેઠો છે પણ દેહ તો જીવ નથી. અને જીવ ને દેહ રૂપ, દેહ ને જીવ રૂપ માને છે. ભાન ભૂલી ગયું છે. જીવ જ્ઞાનમય છે અને માને રાગમય. એમ મિથ્યા દ્રષ્ટિ જીવ અજીવનો ભેદ નથી જાણતા. જીવ ને અજીવ માને, અજીવ ને જીવ માને. એમ એક ટાંકી રાખીને બેઠો હતો.
બંધ કરતા
જીવ જીવનો ભેદ નથી જાણતા, તેથી આ સ્વાંગોને સાચા સ્વાંગોને જ પર્યાયને જ સાચા જાણી એમાં લીન થઈ જાય છે. મનુષ્ય પર્યાય આવી સ્વાંગ છે, જીવે સ્વાંગ ધારણ કર્યું છે, મનુષ્ય પર્યાય નથી. તો એ જે મનુષ્ય પર્યાય દેખાણી, તો મનુષ્ય તે જ હું છું, તે જ હું છું એમ. સાંગોને જ સાચા જાણી છે જૂઠા એમાં લીન થઈ જાય છે. લીન થાય છે એટલે એને જ સાચું સ્વરૂપ માની લઈએ છીએ. તેમને સમ્યક દ્રષ્ટિ યથાર્થ સ્વરૂપ બતાવી હવે બતાવે છે. તેમનો ભ્રમ મટાડી શાંત રસમાં તેમને લીન કરી સમ્યક દ્રષ્ટિ બનાવે છે. સમ્યક દ્રષ્ટિ બીજાને સમ્યક દ્રષ્ટિમાં નિમિત્ત થાય છે. તેની સૂચના રૂપે રંગભૂમિના આમાં આવ્યું કે મિથ્યા દ્રષ્ટિ નિમિત્ત ન થાય, સમ્યક દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિમાં નિમિત્ત થાય એમ આમાં આવ્યું. સમ્યક દ્રષ્ટિ બીજાને સાચું સ્વરૂપ બતાવે છે તો બીજાને સમ્યક દ્રષ્ટિ બનાવે છે એમ કહ્યું. બનાવતા નથી પણ એ થાય છે તો એમ કરીને સમજાયું. તેની સૂચના રૂપે રંગભૂમિના અંતમાં આચાર્યે મજ્જંતુ ઇત્યાદિ આ શ્લોક રેચ્યો છે. છેલ્લો શ્લોક રેચ્યો છે તે હવે શા માટે રેચ્યો અને મજ્જંતુ શા માટે કહ્યું છે? શ્લોકમાં મજ્જંતુ શબ્દનો આશય શું છે કહેવાનો? તે હવે જીવ અજીવનો સ્માંગ વર્ણવશે તેની સૂચના રૂપે છે. પુણ્ય પાપ આશ્રવ સંવર નિદ્રા બંધન મોક્ષ એ બધા જીવોના સ્વાંગનું વર્ણન છે, એનું વર્ણન હવે કરશે એવો આશય સૂચિત થાય છે. આ રીતે અહીં સુધી તો રંગભૂમિનું વર્ણન કર્યું. નૃત્ય કૃતુહલ તત્વકો મરિય દેખો ધાય નિજાનંદ રસમે છકો આન સવય છટકાય. તત્વનો કતુહલી થઈ મરીને પણ તું શુદ્ધાત્માને દેખ તો નિજાનંદ રસમે છકો, પોતાના આત્માના આનંદના રસમાં તમે મોજ કરો, આન સવય છટકાય બાકી બધું છૂટી જાય. આ પ્રમાણે શ્રી સમયસાર શાસ્ત્રની શ્રી અમૃતાચાર્યદેવ વિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં પૂરો રંગ સમાપ્ત થયો. જો 38 ગાથા પૂરી થઈ, પહેલો જીવ અધિકાર, હવે અજીવ અધિકાર શરૂ થાય છે. જીવ અધિકાર કરતા પણ અજીવ અધિકાર બહુ ઊંચો છે. એમ કહેવા માંગે છે કે આ બધું અમે જે કહીએ છીએ એ અજીવ છે, તું એને જીવ જાણી બેઠો છો, તારી ભૂલ છે. પહેલા અસ્થિથી જીવનું સ્વરૂપ અમે કહ્યું, હવે નાસ્તિ દ્વારા પણ જીવનું જ સ્વરૂપ અમે કહેશું. અજીવનું સ્વરૂપ બતાવવું નથી, પણ તેઓ અજીવ છે પણ જીવ નથી એમ તું જાણજે. અજીવને જણાવવાનું કારણ એ કે અજીવમાં જીવપણાની ભ્રાંતિ થઈ છે. અજીવમાં અજીવને જાણીને અજીવને જીવ માન્યો છે, દેહને જાણીને એને જીવ માન્યો, રાગને જાણીને એને જીવ માન્યો, દુઃખને જાણીને એને જીવ માન્યો. શાસ્ત્ર જ્ઞાનનો ઉગાડ ઇન્દ્રિય જ્ઞાન એ અજીવ છે એને જાણીને જીવ માન્યો. તેઓ અજીવ છે પણ જીવ નથી. જીવને અસ્થિર રૂપે કહ્યું, હવે જીવનું સ્વરૂપના અસ્થિતિ કેવું છે? એક વિધિથી કહ્યું, હવે નિષેધથી જીવનું સ્વરૂપ કે છે. વિધિ એટલે અસ્થિ અને એમાં આ નથી, આ અજીવ એમાં નથી. અજીવ છે, અજીવ છે, અજીવ છે પણ જીવ નથી, અજીવ છે પણ જીવ નથી, આ અજીવ છે પણ જીવ નથી એમ વારંવાર એમાં વિચારવું. એમ અજીવમાં જીવપણાની માન્યતા એ મિથ્યાત્વ છે. સ્થાનક વાસીના પ્રતિક્રમણ અમે નાની ઉંમર સાંભળતા હતા ને, શીખવાનો પ્રયત્ન કર્યો હતો પણ બહુ યાદગારી મૂકી દીધો. સાંભળીએ પર્યુષણમાં, પર્યુષણમાં જીવને અજીવ માને તો વિચાર, અજીવને જીવ માને તો વિચાર, એમાં આવે બરાબર. અજીવને જીવ માન્યો છે, હવે માંગલિકનો શ્લોક એમ બોલો 33 નંબર.
જીવા જીવ વિવેક પુષ્કળ દશા પ્રત્યાય પાર્ષદ આ સંસાર નિબદ્ધ બંધન વિધિ ધ્વંસાદિષુ સ્ફુટ આત્મા રામ મનંત ધામ મહંસ દ્યક્ષેણ નીત્યોદિતમ ધીરો દાતમનાકુલમ વિલસતિ જ્ઞાનમ મનો
હવે જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય એ બંને એક થઈને રંગભૂમિમાં પ્રવેશ કરે છે. જેમ કે દ્રષ્ટાંત, જેમ કે એક બરણીમાં મગની દાળ અને બીજી બરણીમાં ચોખા, એ બે જુદા જુદા હોય છે. હવે જયારે ખીચડી કરે ત્યારે મગની દાળ અને ચોખા ભેગા કરે, ભેગા કરીને પછી એને રસોઈ રાંધે તો થઈ ગઈ ખીચડી. હવે ખીચડી જયારે ખાય ત્યારે મગની દાળનો સ્વાદ જુદો અને ચોખાનો સ્વાદ જુદો, એ જુદા જુદા સ્વાદ છે. પણ એ ખીચડીનો ગ્રધી થઈ જાય એને આ મગની દાળનો સ્વાદ છે અને આ ચોખાનો સ્વાદ છે, એ બેનું ભેદજ્ઞાન પીડાઈ જાય અને ખીચડી કહેવાય. એમ જીવ અને અજીવ બે એક ક્ષેત્રે રહેલા છે, છે જુદા જુદા. ખીચડી થાય તો એ મગની દાળ મગની દાળ રૂપ છે, ચોખ્ખો તો ચોખાનો સ્વભાવનો છોડતો નથી. મગની દાળ ચોખ્ખો ન થાય, ચોખ્ખો ન થાય, ઠીક છે. પણ ખીચડી કરી એકમેક દેખાણું એકમેક, એમ અહીંયા કે છે કે જીવ અને અજીવ બે દ્રવ્યો એક થઈ રંગભૂમિમાં પ્રવેશ કરે છે, ખીચડી થઈને પ્રવેશ કરે છે. એને બે પદાર્થ જુદા દેખાતા નથી, જીવ જુદો અને અજીવ જુદો. રાગદ્વેષમો અજીવ તત્વ છે, પર્યાય માત્ર અજીવ તત્વ છે. આત્મા સ્વદ્રવ્ય છે અને નવ તત્વ પરદ્રવ્ય છે. એ સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની જુદાઈ ભાતી નથી. એવી ભેળસેળ નજીક સંધિ એટલી બધી નજીક છે કે એનો ભેદ તફાવત જુદાય, દ્રવ્ય જુદું ને પર્યાય જુદું, એ ભેદ દેખાતો નથી. દ્રવ્યને પર્યાય રૂપ અને પર્યાયને દ્રવ્ય રૂપ માને છે. એ પર્યાય છે શ્વાન, એ બધું અજીવ તત્વમાં જાય, એટલે પૂદગલના પરિણામ છે અથવા તે પરદ્રવ્ય છે. સ્વદ્રવ્ય એક સામાન્ય અને જેટલી પર્યાયો થાય વિશેષ, એ બધું પરદ્રવ્ય. પરદ્રવ્યને સ્વદ્રવ્યની સ્વભાવથી ભિન્નતા હોવા છતાં પોતાના અજ્ઞાનથી એકત્વ કરે છે, એકપણે માને છે. એને જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય બંને એક થઈને રંગમાં પ્રવેશ કરે છે. સમ્યક દ્રષ્ટિને ભિન્ન ભિન્ન જાણે છે, જોનારા બે, અને મિથ્યા દ્રષ્ટિ એને એક પણ માને છે. જેમ પુરુષ સ્ત્રીનો વેશ ધારણ કરે, કોઈ વખતે સ્ત્રી પુરુષ બનીને આવે તો પુરુષ તો પુરુષ છે ને સ્ત્રી તો સ્ત્રી છે, પણ એને સ્વાંગ પહેર્યો છે ને સ્વાંગને એ સાચું માની લીધી છે. ત્યાં શરૂઆતમાં મંગળના આશયથી કાવ્ય દ્વારા આચાર્ય જ્ઞાનનો મહિમા કરે છે કે એટલે કે આત્મજ્ઞાન સમ્યક જ્ઞાન એનો મહિમા કરે છે કે સર્વ વસ્તુઓને જાણનારું આ જ્ઞાન છે, જીવ અને અજીવને જુદા જુદા જાણનારું આ જ્ઞાન છે, તે જીવ અજીવના સર્વ સ્વાંગોને સારી રીતે પૂછાડે છે. સ્વાંગને સ્વાંગ જાણે છે, સ્વભાવ જાણતો નથી. સ્વભાવ જુદો અને સ્વાંગ જુદો છે. આપણા રજનીભાઈએ અકલંગનો સ્વાંગ ધારણ કર્યો. અકલંગ ને કે નહી શેનો ધારણ? પ્રવચનકારનો સ્વાંગ હતો. સ્વાંગ હતો પણ એનો સ્વભાવ નતો. જો સ્વભાવ હોય તો પ્રવચનમાં કાપડની દુકાનમાં કર્યા કરે. સ્વાંગ હતો, નીકળી ગયો, થોડો ટાઈમ હતો એમ.
સ્વાંગ નીકળી જાય છે,
સ્વાંગ નીકળી જાય. સ્વભાવ
એવો એવો રહે છે.
સ્વભાવ ને સ્વાંગ, સ્વાંગ નીકળી જાય ત્યારે સ્વભાવ જુદો દેખાય કે સ્વાંગની હાજરીમાં સ્વભાવ જુદો દેખાય?
સ્વાંગની
હાજરી બરાબર. જ્ઞાન છે તે મનને એટલે આત્માને આનંદરૂપ કરતું પ્રગટ થાય છે. જ્ઞાન છે, આત્મજ્ઞાન છે તે મનને એટલે આત્માને આનંદરૂપ કરતો પ્રગટ થાય છે. કેવું છે તે જ્ઞાન કેવું છે? એ જેના દ્વારા જ્ઞાન પ્રગટ થાય તો આનંદ આનંદ આહલાદ 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 હે આહલાદ સમાય નહીં, જાણે બાર છલકાઈ જાય એવું લાગે. કોઈ કોઈ વાર તો કોઈ સમ્યક દ્રષ્ટિને મુનિરાજને તો કાયમ અતિન્દ્રિય આનંદ બહાર છલકાઈ જાય એવું લાગે, બહાર નીકળી જશે આ પ્રદેશથી, એટલો ઉભરો આવી જાય. જેમ સમુદ્ઘાત થાય છે ને, જેમ ક્રોધનો સમુદ્ઘાત થાય, લાલ લાલ ઘૂમ એમ મોટો થઈ જાય ક્રોધ ચડેથી, તો થોડા પ્રદેશ પણ બહાર નીકળી જાય, દેખાઈ નીકળી જાય એમ. આનંદ 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 આલા આ તો સમય ચાલે છે. મનને આનંદરૂપ કરતું પ્રગટ થાય છે, જ્ઞાન પ્રગટ થાય છે. આત્મા પ્રગટ નથી થતો, આત્માનું જ્ઞાન જે અસ્ત થઈ ગયું હતું એ આત્માનું જ્ઞાન પ્રગટ થાય છે, ઉદય થાય છે. નવું અતિન્દ્ર જ્ઞાન, આત્માનો અનુભવ થયો એવું જ્ઞાન પ્રગટ થાય છે. કેવું છે તે એટલે જ્ઞાન. જીવ અજીવના સ્વાંગને જોનારા મહાપુરુષોને જીવ અજીવનો ભેદ દેખનારી, એટલે જીવ અને અજીવ જુદા છે એવો ભેદ દેખનારી અતિ ઉજ્જવળ નિર્દોષ દ્રષ્ટિ, અતિ ઉજ્જવળ નિર્દોષ દ્રષ્ટિ, એના વડે દ્રષ્ટિ વડે જ્ઞાન વડે ભિન્ન દ્રવ્યની પ્રતીતિ ઉપજાવી રહ્યું છે. અજીવથી જીવ ભિન્ન છે, દેહથી મારો આત્મા ભિન્ન છે, રાગથી ભિન્ન છે, ખંડ જ્ઞાનથી પણ અખંડ જ્ઞાન ભિન્ન છે એમ પ્રતીતિ ઉપજાવી રહ્યું છે. અનાદિ સંસારથી જીવનું બંધન દંડ બંધાયું છે એવા જ્ઞાનાવરણાદિ કર્મોના નાશથી વિશુદ્ધ થયું છે. આઠ કર્મોનો નાશ થાય છે અને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. માંગલિકમાં ઠેઠ કેવળ જ્ઞાન બુદ્ધિ નો લઈ લેવાય. સ્ફુટ થયું છે જેમ ફૂલની કળી ખીલે તેમ વિકાસરૂપ છે, કેવળ જ્ઞાન પૂર્ણ વિકાસરૂપ પામી જાય છે. સમ્યક જ્ઞાન છે સમ્યક દ્રષ્ટિનું, એટલું જ્ઞાન વિકાસને પામ્યું નથી. એ બીજનો ચંદ્રમા છે, પૂર્ણિમાનો ચંદ્રમા નથી. ફૂલની કળી ખીલે તેમ વિકાસરૂપ છે, વળી તે કેવું છે? જેમ બ્રહ્માનું ક્રીડાવન આત્મા છે, અર્થાત જેમાં અનંત ગ્રહોના આકાર આવીને ઝળકે છે તો પણ પોતે પોતાના સ્વરૂપમાં જ રમે છે. અનંત ગ્રહો જ્ઞાનમાં ઝળકે છે પણ ઝળકે છે એના ઉપર લક્ષ નથી, જેની સત્તામાં એ ઝળકે છે એ હું છું એ ત્યાં નજર રાખે છે. બસ ભલે ઝળકે તો ઝળકો, જ્ઞેય ઝળકે પણ જ્ઞેય કરતા શુદ્ધ જ્ઞાનમાં આવતી નથી. કોલસો ભલે દર્પણમાં જણાય, દર્પણ કાળો થતો હશે, થાય જ નહીં. ને અગ્નિ જણાય ત્યારે તો ઊનો થાય કે ન થાય? તો પણ પોતે પોતાના સ્વરૂપમાં જન્મે છે, ભલે લોકાનું ઝળકે કેવળ જ્ઞાનમાં. જેનો પ્રકાશ અનંત છે, પ્રત્યક્ષ તેજથી જે નિત્ય ઉદયરૂપ છે, પરોક્ષ જ્ઞાનનો વ્યય અને પ્રત્યક્ષ જ્ઞાનનો ઉત્પાદ થયો. વળી કેવું છે? કેવળ જ્ઞાન ધીર છે, ઉદાર છે, ઉચ્ચ છે અને તેથી અનાકુળ છે. આનંદ આહલાદ છે ને, મનને મન છે ને છેલ્લો મનો આહલાદી એનો અર્થ કરે છે. અને તેથી અનાકુળ છે, સર્વ ઈચ્છાઓથી રહિત નિરાકુળ છે. અનાકુળનો અર્થ કર્યો, અનાકુળ એટલે શું? સર્વ ઈચ્છાઓથી રહિત, એનું નામ નિરાકુળતા છે. ઈચ્છા છે ત્યાં દુઃખ છે. કેવળી પરમાત્માને અરિયંતને સિદ્ધને બિલકુલ ઈચ્છા ઉત્પન્ન થતી નથી, માટે પૂર્ણ આનંદમાં રહે છે. ઈચ્છા છે તે આકુળતા લક્ષણવાળી છે. ત્યાં ઈચ્છાનો અભાવ છે, જાણવાની ઈચ્છાનો. બધું જણાવી ગયું, કાંઈ જાણવાની ઈચ્છા નથી, કરવાનું કાંઈ બાકી જ નહીં, કૃત્ય કૃત્ય થઈ ગયા. અહીં ધીર, ઉદાર, અનાકુળ એ ત્રણ વિશેષણો. શાંતરૂપ નૃત્યના આભૂષણ જાણવા, આભૂષણ ઘરેણા શાંત રસ, એના ત્રણ આભૂષણ ધીર, ધીરજ, ઉદાર અને અનાકુળ ત્રણ વિશેષણો શાંતરૂપ નૃત્યના આભૂષણ જાણવા. એવું જ્ઞાન વિલાસ કરે છે. આવ્યું તો ને, જ્ઞાન છે તે મનને આનંદરૂપ કરતું પ્રગટ થાય છે. એ જ્ઞાન કેવું છે? કેવું જ્ઞાન? કેવું જ્ઞાન વિલાસ કરે છે એટલે કાયમ રહે છે. વિલાસ કરે છે એટલે કાયમ એનું પરિણમન આત્માનું કેવળ જ્ઞાન રૂપે રહ્યા કરે છે. આથી અનંતકાળ જ્ઞાન ને આનંદ, કેવળ જ્ઞાન ને પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદ ભાવાર્થ આ જ્ઞાનનો મહિમા કર્યો. જીવ અજીવ એક થઈ રંગભૂમિમાં પ્રવેશ કરે છે તેમને આ જ્ઞાન જ ભિન્ન ભિન્ન જાણે છે, ભિન્ન જાણે છે. જેમ મૃત્યુમાં કોઈ સ્વાંગ આવે તેને જે યથાર્થ જાણે, તેને સ્વાંગ કરનારો નમસ્કાર કરી પોતાનું રૂપ જેવું હોય તેવું જ કરી લે છે, તેવી રીતે અહીં પણ જાણવું. આવું જ્ઞાન સમય દ્રષ્ટિ પુરુષોને હોય છે, ઈચ્છા દ્રષ્ટિ આ ભેદ જાણતા નથી. જેમ કે કોઈ શેઠની દાદી કરવા જતો હોય સવારે વાણંદ, અને રાત્રે નાટકમાં મોટો ચક્રવર્તીનો પાઠ ધારણ કરે, તરવા રાતે એવો પાઠ ભજવે, એમાં શેઠ જોવા આવ્યા અને શેઠની નજર એના ઉપર પડી ને એની શેઠ ઉપર નજર પડી, આમ સલામ ભરી, એને બીજાને ખબર ના પડે એમ કે તમે મારા સ્વાનને, તમે હું રાજા છું એમ તમે જાણતા નથી, હું તો માવલો વાણંદ છું એમ તમે જાણી લીધું. એમ સમ્યક દ્રષ્ટિ સ્વાંગને સ્વાંગ ને સ્વભાવને સ્વભાવ જાણે છે.
પછી સ્વાંગ રહેતું નથી,
સ્વાંગને ક્યાં ગયો પછી? એને તો સ્વાંગને જાણી લીધું એટલે સ્વાંગને સ્વભાવ ન માયનો છે, અને બીજા બધા મૂર્ખા એને ચક્રવર્તી ને રાજા ને જે સ્વાંગ હોય એ રૂપે જાણે છે, એ રૂપે જાણે છે સ્ટેજ ઉપર. પણ શેઠ તો કે છે કે આ ભાણંદ છે, સવારે દાદી કરવા આવ્યો તો કાલ સવારે પાછો આવશે, પછી સવારે દાદી કરવા છે. રાણંદ કહ્યું, શેઠ તમે મને ઓળખી ગયા કે? અને ન ઓળખો કે બીજા ના ઓળખે, હું તો ઓળખો ને.
એટલે સ્વાંગ ને સ્વાંગ પણ જાણે છે, સ્વભાવ પણ જાણતો નથી, પછી સ્વાંગ પણ રહેતું નથી, સ્વાંગ પણ ઉતરી જાય છે.
ઉતરી જાય છે સ્વાંગ, એની દ્રષ્ટિમાંથી તો ગયો સ્વાંગ, પણ દશામાંથી પરથી ગયો જાય છે. થોડો ટાઈમ દશા મારીએ છીએ, સંયોગ સંબંધ દેહ કર્મ રાગ આદિ, પણ એ સ્વાંગ છે. પણ સ્વાંગને ભિન્ન માને છે ને, એટલે ભિન્ન પડીને અભાવ થઈ જાય છે, ખરા કેવળ નાનો ભડકો થઈ જાય છે. પેલા દ્રષ્ટિમાં ભિન્નતા પાસે છે, પછી દશામાં ભિન્નતા સર્વથા ભિન્ન થાય છે. પેલા એકતા તૂટે છે, ભિન્નતા પાસે છે, પછી થોડો ટાઈમ થતા આઠકર્મનો પણ સંયોગ રૂપે હતા એનો અભાવ થઈ જાય છે. જયારે એ દ્રષ્ટિમાં ભિન્નતા થઈ ત્યારે આઠકર્મનો અભાવ નથી થતો. આઠકર્મને દેહને ભિન્ન જાણે, આત્માને ભિન્ન જાણે, એ વખતે આઠકર્મને દેહનો અભાવ થઈ જતો હોય છે. અભાવ ના થાય, એ તો એને કાળે થાય, નકર તો આત્મા કરતા બને. આત્મા તો જ્ઞાતા છે. ખ્યાલમાં આવ્યો કે નહીં?
બરાબર
કે સાહેબ જુદા જાય ને તો હવે એ અલોકમાં મોકલી ગયો શરીરને, આઠકર્મ ને ન હોય એ અલોકમાં છે, સ્વલોકમાં નથી. તારા સ્વલોકમાં
નથી,
શ્રદ્ધામાં તો અલોકમાં જ,
અલોકમાં ઈ શ્રદ્ધાવે બા. બાકી સંયોગ રૂપે હે તો આપણે કોઈ નડતા નહીં હે, આપણા કાર્ય મેં બાધા પહોંચાડતા નહીં હે, કર્મ કે શરીર. એ તો બિચારા ઇસમે ઇસકા સ્થાન મેં, ઇસકા ક્ષેત્ર મેં, મેરા ક્ષેત્ર મેં તો નહીં હે ભલે રહા. મેં ઉસકો ઉસકા પ્રત્યે દ્વેષ ક્યુ કરું? હે દેહ તો ભૂવ્યો જા તો મને કેવળ જ્ઞાન થશે. અત્યારે કેવળ જ્ઞાન સ્વરૂપ હું છું, મારે કેવળ જ્ઞાન ની ક્યાં જરૂર? કેવળ જ્ઞાન તો થવા કળે થશે. એની આકુરતા નથી, પણ સમય દ્રષ્ટિને મોક્ષની આકુરતા નથી. આહા, જ્ઞાતા થયો એને પર્યાય સત અહેતુ જાણી, ભૂતાર્થને નવ તત્વને જાણ્યા. આહા, મારાથી થાય ને પરથી થાય એમ છે, પર્યાય પર્યાયથી થાય છે એમ જ્ઞાનમાં જણાતા પર્યાયની કર્તૃત્વ બુદ્ધિ, ફેરવવાની બુદ્ધિ બધી મટી જાય છે. ભાસ્કર છે ભાકલા છે સમયસાર તો સમયસાર. અભી અપને આર્થિક સ્વીકારતા પૂરી હો ગઈ અને એ કળશ પૂરા હોવા ભાવાર્થ બાકી છે ને. આ જ્ઞાનનો મહિમા કયો? જીવ હજી એક થઈ રંગમાં પ્રવેશ કરે છે તેમને આ જ્ઞાન જ ભિન્ન જાણે છે. જેમ નૃત્યમાં કોઈ સ્વાંગ આવે તેને જે યથાર્થ જાણે તેને સ્વાંગ કરનારો નમસ્કાર કરી પોતાનું રૂપ જેવું હોય તેવું જ કરી લે છે, પંચાઈ ગયો. તેવી રીતે અહીં પણ જાણો આવું જ્ઞાન સમય દ્રષ્ટિ પુરુષનું હોય છે, મિથ્યા દ્રષ્ટિ આ બે જાણતા. હવે અત્યાર સુધી આ ચાલુ પૂર્ણ કલા એમાં કોઈ પોઈન્ટની ચર્ચા કરવા જેવી લાગે એટલે અથવા વધારે કોઈ ખુલાસ કરવા જેવું લાગે તો કયો, નહીતર અમે આગળ બઢતા આગળ બધું. અજીવ અધિકારની શરૂઆતમાં 39, 40, 41, 42, 43 પાંચ ગાથા છે, સાથે બોલો.
કર્મો તણા સંયોગથી
હવે જીવ જીવનું એક રૂપ વર્ણન કરે છે. જો એક બે ને ત્રણ ગાથા છે ને બેન, એમાં પરને આત્મા તરીકે માને છે. ત્રણ ગાથામાં પરને આત્મા તરીકે જાણે છે, માને છે. અને 42મી ગાથા જે ચોથી આવી ને એમાં કોઈ કર્મને જીવ ઉભય મિલને જીવની આશા કરે. કોઈ તો દેહને જ આત્મા માને છે, કોઈને કર્મના આત્મા માને છે, કોઈ રાગને આત્મા માને છે. એ એક પ્રકાર થયો, સમજી ગયા? જીવને તો તદ્દન એને ગુમ થઈ ગયો છે. જીવ જેવો પદાર્થ કોઈ છે એમ માનતો નથી. હવે બીજો અમુક પ્રકારના જીવ એવા છે કે કર્મને આત્મા ભેગા મળેલા, દેહને આત્મા ભેગા મળેલા એ જીવ છે એમ માને છે. કોઈ કર્મને જીવ ઉભય મિલને જીવની આશા ધરે, કર્મો તના સંયોગથી અભિલાષ કો જીવની ધરે એટ કરે. એ પ્રકાર જુદો પાડી દો, ત્રણ ગાથાથી ચોથી ગાથાનો જુદો કર્યો. અને દુર્બધિઓ આવા બહુવિધ આવા બે પ્રકારના, એકલા પરને આત્મા માને તોય ભૂલ, અને પર ને સ્વને બે ને મળીને આત્મા માને તોય ભૂલ. સમજી કે એટલું જુદાપણો એમાં છે. ચલાવ્યો ને?
હા, એકલા પરને સ્વ પરને બેને
બેને એક કરીને આત્મા માને, મિલાવીને. એ પ્રકારના દુર્બુદ્ધિઓ છે. હવે બે પ્રકાર, કાં તો પરને જ આત્મા માને અને સ્વ પરને મિલાવીને આત્મા માને, એમ. એકલા દેહને આત્મા માને, કાં દેહને આત્મા એક છે એમ જીવ માને, એવો જીવ એવું કહે છે. ટીકા. આ જગતમાં રહેલા જીવો જે છે, જેમાં આત્માનું અસાધારણ લક્ષણ નહીં જાણવાને લીધે, આત્માનું અસાધારણ લક્ષણ જે જ્ઞાન, જે ચેતના, જે ઉપયોગ, એ નહીં જાણવાને લીધે, જ્ઞાન પ્રગટ છે પણ એ જ્ઞાન છે કે આત્મા છે એમ એ માનતો નથી. નહીં જાણવાને લીધે લક્ષણને જાણતો નથી એટલે લક્ષને પણ જાણતો નથી. લક્ષણને જાણે તો લક્ષને જાણી લે, પહેલા લક્ષ દ્વારા લક્ષને પરોક્ષ જાણે, પછી લક્ષણ દ્વારા લક્ષને પ્રત્યક્ષ જાણે. પણ લક્ષને જ, લક્ષણને જે જાણે નહીં તો રાગને દેહને આત્મા માને. નહીં જાણવાને લીધે નપુષક પણ અત્યંત વિમૂળ થયા ટકા. નપુષકની ઉપમા આપી, એમ નપુષકને પુત્ર ન થાય એમ નપુષક એકતા બુદ્ધિવાળા અસાધારણ લક્ષણને જાણતા નથી, એને સમ્યક દર્શનરૂપી પુત્ર એનો જન્મ ન થાય. નપુષક પણ અત્યંત વિમૂઢ, સર્વથા વિમૂઢ થઈ ગયા છે. આખું જ્ઞાન બિડાઈ ગયું છે. કેટલું ગાઢ મિથ્યાત્વ છે, ગાઢ મિથ્યાત્વ, મિથ્યાત્વની ગેરાય, તીવ્ર મિથ્યાત્વ, અત્યંત સર્વથા વિમૂઢ. પણ કથનચિત લગાડવું જોઈએ અહીંયા, એને બદલે અત્યંત કેમ લગાય? સર્વથા વિમૂઢ, સર્વથા વિમૂઢ,
વિમૂઢ ભી કથનચિત હોતે હૈ,
હોતા હૈ કોઈ નહીં. અજ્ઞાન તો સર્વથા અજ્ઞાન રૂપી રહેતા હોય. અજ્ઞાન મેં કથનચિત જાણતા કથનચિત ન હોય ભાઈ તો. આ કથનચિત ના નામે ગોટાળે. અત્યંત વિમૂઢ થયા હતા. તાત્વિક આત્માને નહીં જાણતા, જો પારમાર્થિક પરમાર્થભૂત આત્માને નથી જાણતા. વ્યવહારજીવને કદાચ જાણે, પણ પરમાર્થભૂત આત્માને જાણતા નથી. કદાચ લક્ષણને જાણે કે આ પર્યાય છે તે જ આત્મા છે, પણ પરમાર્થભૂત એ પર્યાયથી જુદો નાયક આત્મા છે એને જાણતા નથી. પરમાર્થભૂત આત્માને નહીં જાણતા એવા ઘણા, જો બધા નહીં, એવા ઘણા અજ્ઞાની જનો બહુ પ્રકારે પરને પણ આત્મા કહે છે. પરને પણ આત્મા કહે છે, પરને આત્મા કહે છે અને સ્વપરને બે ને આત્મા કહે છે, એમ લઈ લીધું. બહુ પ્રકારે પરને પણ આત્મા કહે છે, બકે છે, બકવાદ કરે છે. દેહને આત્મા કે, રાગને આત્મા કે, દુઃખ છે એ જીવ વેદે છે, દુઃખ જીવ ભોગવે છે, નપુંસક છે, અત્યંત ગુડ થઈ ગયો. એવું ને, અનુભવને આત્મા કહે છે. આવશે આમાં. કેટલીક વખત જ્ઞાનીઓ વૈરાગની વાત કરીને પાછો ફેરવે છે. દુઃખી દુઃખી બહુ થયો છે, હવે તો સુખનો માર્ગ બતાવે એમ, એટલે દુઃખનું વર્ણન કરે, એટલે દુઃખનું વર્ણન બહુ કરે. તો કેટલાક તો પાછા પડે ને કેટલાકને દ્રઢ થાય કે આત્મા જ દુઃખ ભોગવે છે. જુઓ,
એ તો પાછા ફરવા માટે કીધું હતું,
એનું પડખું ફેરવા માટે, એનું મિથ્યા તો દ્રઢ કરવા માટે કહ્યું
નહીં.
એ તો એની પર્યાયમાં મિથ્યા તો છે ને, એનું દુઃખ ભોગવે છે, એ દુઃખ થી બચવા માટે તું એનાથી જુદો આત્મા છે એમ કહ્યું. તો આત્મા દુઃખી છે એ માની લીધું, એને દ્રઢ કરી લીધું. કોઈ તો એમ કહે છે કે હવે એના એક એકના પ્રકાર પડે છે. કોઈ આમ કહે, કોઈ આમ માને, કોઈ આમ માને, કોઈ ઘણા પ્રકારના જીવો છે. એમાં અહીંયા બતારથી ની મુખ્યતાથી વાત કરે, કોઈ દર્શન આમ માને છે, કોઈ દર્શન આમ માને છે, એવા મતો છે. આઠ પ્રકારના મતથી મુખ્યતાથી વાત કરે છે. કોઈ તો એમ માને કહે છે કે સ્વાભાવિક અર્થા સ્વયં મેં ઉત્પન્ન થયેલા રાગદેશ વડે મેલું જે અધ્યોષાણ, એટલે મિથ્યાભિપ્રાય સહિત વિભાવ પરિણામ તે જ જીવ છે. સ્વયં રાગ ઉત્પન્ન થાય અને રાગ ઉત્પન્ન થાય એનાથી પરિણતિ મલિન થઈ જાય છે એમ કેટલાક માને છે. સ્વાભાવિક નિસર્ગ જ સ્વયં મેં ઉત્પન્ન થયેલા, આત્માથી ઉત્પન્ન થતો નથી રાગ. એક લીટી પંક્તિ આત્માથી રાગ ઉત્પન્ન થતો નથી, તેમ કર્મથી ઉત્પન્ન થતો નથી. આ ક્ષણિક ઉપાદાન યોગ્યતા,
સ્વયં ક્ષણિક ઉપાદાન,
સ્વયં ઉત્પન્ન થયા કર્યા છે. રાજદેશ નથી, આત્માથી નથી, કર્મથી, કર્મકૃત પણ નથી, આત્મકૃત પણ નથી. પણ તો કાર્ય તો છે કે સ્વયં પર્યાયનો સ્વકાવ છે, જન્મક્ષણ છે, ક્ષણિક ઉપાદાન અંતર્ગત પર્યાયનું પરિણામ છે, એના સ્વકાળે
જીવ માનતે,
એને જીવ માને છે.
પણ વો જીવ નહીં હૈ, ક્યોંકિ વો તો પ્રકટ હોતા હૈ ના, સ્વયં મેં
હોતા હૈ પ્રકટ,
વો જીવ નહીં હૈ.
જીવ નહીં, ઓર જીવ કા લક્ષણ નહીં હૈ,
જીવ કા લક્ષણ ભી નહીં,
જીવ કા લક્ષણ ભી નહીં હૈ, જ્ઞાન લક્ષણ નહીં હૈ ઉસમેં, વો તો જડ અચેતન હૈ. રાગ તો સ્વયં મેં ઉત્પન્ન થાય છે, આત્માથી પણ નહીં, કર્મથી
પણ
નહીં. આ સમયસાર
બરાબર
તેર વર્ષ તો ગુપ્તવાસમાં રહ્યા, એમ પાંડવો 13 વર્ષ ગુપ્તવાસમાં રહ્યા. વનવાસ પણ ગુપ્તવાસ,
ગુપ્તવાસ
12 વર્ષ એકદમ વનવાસ ને 1 વર્ષ ગુપ્ત બહાર ના આવે. 13 વર્ષ પાંડવોનું ચરિત્ર છે. એ 13 વર્ષ સુધી સમય આરાધના આવ્યા પછી 13 વર્ષ સુધી એને દિગંબર પણ જાહેર નથી. 13 વર્ષ સુધી એટલું ગોયું, એટલું ગોયું, એટલું ગોયું.
13 વર્ષ,
13 વર્ષ સમયસાર આત્મા આવ્યા પછી 13 વર્ષ પરિવર્તન થયું. એનું કારણ છે પરિવર્તન કરવામાં એનો જોખમ હતો. એને ખબર હતી કે અન્ય મતની સામનો કરવો પડશે અને સ્વમતની પણ સામનો કરવો પડશે. અન્ય મત એટલે ચેતા મને સારે કહેવા છે, અન્ય મત અને દિગંબર સ્વમત એ બધા ફિરકાની સામનો કરવો પડશે. કારણ કે તદ્દન અંધારું થઈ ગયું, બિલકુલ અંધારું છવાઈ ગયું. અમાસનો અંધારો હતો, અમાસ
ક્રિયામાં હતા,
એકદમ ક્રિયાકાંડમાં. આ હા આ ધોઈને કરવું ને સુકવવું ને દળવું ને આ હા, એ તો કેટલાક તો સાવ થોડ ક્રિયા, કેટલાક તો ભાવની ક્રિયા. એકદમ અંધારું ઘોર હતું. હા, જે એક દ્રવ્ય બીજા દ્રવ્યની ક્રિયા ન કરી શકે એ કરતા બુદ્ધિમાં વાળા હતા. અને કેટલાક કુંથી ધર્મ થાય, કેટલાક શાસ્ત્રથી જ્ઞાન થાય, એવા ઘણા પ્રકારના જેઓ એની સામે હતા. એને સામે એકલે હાથે જજમું હતું એટલે એને બહુ તૈયાર થયા, બહુ તૈયાર થયા. ચારે પડખેથી એટલી તૈયારી. અને જયારે પરિવર્તન કર્યું પછી કોઈ પણ પ્રશ્ન કરે ફટ જવાબ, ફટ જવાબ. પૂણો હજી પ્રશ્ન કરે ત્યાં જવાબ આપી દીધા, એટલી તૈયારી. સ્થાપક હતો ને, મોક્ષ માર્ગનો સ્થાપક હોય એ અસાધારણ પુરુષ,
અસાધારણ પુરુષ.
ગુપ્તવાસ માં
બરાબર
એને ખબર હતી અજ્ઞાન છવાઈ ગયું છે. મારા સામે બહુ વિરોધ મંટોળ જાગશે, વિરોધ મંટોળ બહુ જાગશે. અને જ્યાં પરિવર્તન કર્યું તો એવો વિરોધ મંટોળ આવ્યો, પહેલો સ્થાનકવાસીનો, પછી ચેતામણનો, અને પછી જરાક આગળ લીધું કામ તો દિગંબર ક્યાં ગયો ન પંડિત.
સાહેબ, આ પુરુષાર્થી પુરુષની શું વાત કરીએ, એ 13 વર્ષમાં પુરુષાર્થ જ એને
એ કર્યો, એ જ કર્યો. અને એને બધું અવલોકન કરી લીધું. સેંકડો શાસ્ત્રો દિગંબરના વાંચ્યા, ઓલા તો ડિસ્કાઉન્ટ કરી નહીં ખાય. પહેલા સ્થાનકવાસીમાં હતા ત્યારે સ્થાનકવાસીના 32 સૂત્ર વાંચ્યા અને 45 સૂત્ર છે ચેતામણના, એ અનેક વખત વાંચ્યા. અને એક છે એમાં શાસ્ત્ર જરા સારું કહેવાય છે, એ 18 વખત કહેવાય છે. ચેતામણનું એક શાસ્ત્ર નામ ભૂલી ગયો, એ 18 વખત વાંચ્યું. 45 આગમમાં એક એનો આગમ બહુ સર્વોપરી દેખાય કહે છે લોકો. એ 18 વખત એને વાંચ્યું. એવું પછી એ તો સ્થાનકવાસી માતા અત્યારે વાંચી લીધું, પણ સમયસર આવ્યા પછી ડિસ્કાઉન્ટ કરી નાખ્યું, વાંચન બંધ કર્યું. અને દિગંબર શાસ્ત્રો મેળા ફેરવવા, ક્યાંથી મળે ત્યાંથી, ક્યાંથી મળે ત્યાંથી, ક્યાંથી મળે. એટલો બોળો અભ્યાસ કર્યો કે 1000 પ્રશ્નની સામે લાખો પ્રશ્ન આવ્યા. 1000 નહીં પણ લાખો, 45 વર્ષમાં લાખો પ્રશ્ન થયા. અને એવી પદ્ધતિ કરી, સવારે વંચન, બપોરે વંચન, સાંજે ચર્ચા. કોઈ પણ માણસ પ્રશ્ન પૂછે, વેદાંતિ આવે, સાંખ્યમતિ આવે, બૌદ્ધમતિ આવે, વૈશેષિક આવે, દિગંબર આવે, ગમે તે પ્રશ્ન કરે ખુલ્લે આમ. જ્યાં કોણ પ્રશ્ન કરે ત્યાં આખું સમજી જાય. અને પ્રશ્ન ક્યાંથી ઊંચો છે તે જ પ્રકારનો જવાબ આપે, એનો વિસ્તાર ન કરે, એનો વિસ્તાર જરાય ન કરે, ટૂંકો જવાબ આપી દે બસ. વિસ્તાર પ્રવચનમાં અહીંયા
પ્રશ્નનો જવાબ આપ્યો તો અહીંયા હમણાં બાલમિંગીને તો રાગ હોય ને,
એવું વિકલ્પ થાય છે ને,
વિકલ્પ થાય છે ને,
વિકલ્પ જ્ઞાન થાય છે. એ તો અમે તો બધું નજરે જોયું છે, ત્યાં દસ દેખાય છે એની ચર્યા, જીવનચર્યા આખી.
અઠ્યાત્તરમાં સમય સારા આવ્યા હાથમાં, ઓર 91 મેં મોકટી ખોલી, 13 વર્ષ
ગુપ્ત વેશ. એનું નામ ગુપ્ત વેશ, બાર ના પહેલા
ના,
પછી 91
બસ
થઈ ગયો. ખરે
પછી સાહેબ લીડર તો આવી ગઈ ને, આમ જ છે બસ વિકાસ મારું.
લીડર અને નિશંક જ હોય, જ્ઞાની છે ને ધર્મી દ્રષ્ટિ, એ તત્વમાં નિશંક જ હશે, પણ એની ધારણા શક્તિ ઓહો જોતો ખલાસ. અને એમાં જે આવે ને સ્થાનિકવાસીઓ, સ્થાનિકવાસીઓ પોતે હતા, જે સ્થાનિકવાસીઓ વધારે આવ્યા, શ્રેતાંબર ઓછા આવ્યા, પછી દિગંબરો પાછળથી આવ્યા, પણ એ આવે ને વ્યાખ્યાનમાં સ્વર્ગત જો આવે, સમજી ગયા. હવે એ આવ્યું હોય દાખલા તરીકે, એ તો 30 વર્ષનો હોય, 30 વર્ષનો 25 વર્ષનો આવે, બધા ક્યાં રહ્યો છો, તમારું મોસાળ પૂરું ને, એના મામાનું નામ લઈ દઈએ. હા સાહેબ, અહીંયા તમે જૈનમાં હતા, તમે ઘોડિયામાં ઇચકતા હતા ને ત્યારે હું હાર લેવાયો હતો. એને ભાઈ એ આવકાર આપવાની સ્ટાઇલ જ જુદી. અજ્ઞાની જો આવશે આવશે ને તો એનું ગીત આવીને આવશે ને, થાક એના મામાનો મોસાળનો કાકાનો બધું કહી દે, એની આખી વંચાવણી એ ન જાણતો હોય એ કહી દી. તમારી નાની નું આ નામ હતું કે નાની, એની મા એની મા એને અમને આ ગામડામાં ગયા હતા ને ત્યારે આ કીધું હતું.
બરાબર છે.
મહાપુરુષ આવો પુરુષ પાક છે કે નહીં એ એક શંકા છે. નાની પાક છે પોતાનું કરીને ચેલેન્જ, પણ આ પ્રકારે સ્થાપક ગુરુ તત્વ હતો, શિષ્ય તત્વ તો ઘણા થાય, ગુરુ તત્વ જુદી વાત છે.
પાત્રારણ્ય મેં મારા સાહેબ બહુ ટાઈમ જતા હતા તો આપણે ગુરુ વિરચનજી મહારાજ સે કહ્યા કે મહારાજ પાત્રારણ્ય મેં બહુ ટાઈમ જતા હૈ, મને તો ગમે નહીં. તો ભાઈ કાનજી તો કોઈ એસા ગુરુ ટો લે જિસ પે પાત્ર ન હો,
પાત્ર વિના કા ગુરુ શોધી લે,
પાત્ર વિના કા કોઈ ગુરુ દેખ લેતા શહેજ ઉનકે મુંહ સે નિકલ ગયા.
બોલા પાત્રા સાફ કરે ને ત્યારે ગુરુ કે મને આ પાત્રામાં સાફ કરવાનો ટાઈમ બહુ જાય છે, સ્વાધ્યાય નું બહુ લગન વાંચ્યા જ કરે, 24 કલાક સાંજે બંધ બાકી વાંચ્યા જ કરે, આખો દી વાંચ્યા કરે, કોઈ દર્શન કરવા આવે મોઢા અમે ન જોયું, આમ ઊંચું ન જોયું, શાસ્ત્રમાં જ બનવું, કોણ આવે ને કોણ નિંદર કરે, પાત્ર સાફ કરે. ગુરુને કે બહુ મને આમાં ટાઈમ છે. ઠીક કાંજી, પાત્રા વગરનો ગુરુ ગોતે લેજે,
પાત્રા વગરના
ગુરુ પાત્રા વગરના જ હો ગોતી લીધા એ કુંકુમ ભગવાનને, પાત્રા વગરના ગુરુ ગોતી લીધા, ગુરુ મળી ગયા. કોઈ સંધ્યા બનાવ બની અદભુત બનાવ, કેમ કે એના જીવનકાળ દરમિયાન આપણું જીવન હતું ને, આગળ પાછળ હોય તો નકામું થઈ જાય, પહેલા જન્મ લીધા હોય તો નકામું, પાછળ જન્મ હોય તો નકામું. આ તો સમકાલીન
સાક્ષાત સાહેબ,
સાક્ષાત સમકાલીન
સમય સારા.
આ શ્રી સમયસારજી પરમાનું શાસ્ત્ર છે, એનો જીવ પછીનો અજીવ અધિકાર છે, જીવ અજીવ અધિકાર. ગાથા 39-43 એની ટીકા. આ જગતમાં આત્માનું અસાધારણ લક્ષણ એટલે જ્ઞાન લક્ષણ. આત્મા જ્ઞાન લક્ષણથી જ લક્ષિત થાય છે એમ નહીં જાણવાને લીધે નપુષકપણે અત્યંત વિમૂળ થયા શકા. તાત્વિક આત્માને પરમાત્મૂત આત્માને નહીં જાણતા. વ્યવહાર જીવને જાણે, 10 પ્રકારના પ્રાણથી જીવ જીવે, પણ પરમાત્મૂત આત્માને નહીં જાણતા. જ્ઞાનાનંદ નાયક આત્માને નહીં જાણતા. એવા ઘણા અજ્ઞાનીજનો બહુ પ્રકારે પરને પણ આત્મા કહે છે, બકે છે. કોઈ તો હવે એના પ્રકારો પડે છે. કોઈ તો એમ કહે છે કે સ્વાભાવિક અર્થાત સ્વયંમે ઉત્પન્ન થયેલા રાગદ્વેષ પડે મેલું જે અધ્યોષાણ તે જ જીવ છે. જો આમાં એકલા પરને જ જીવપણે સિદ્ધ કરે છે. એ ચાર ગાથામાં આપણે લીધું, એ રાગદ્વેષ પડે મેલું જ અધ્યોષાણ એટલે કે પરિણામ એટલે કે વિભાવ પરિણામ તે જ જીવ છે, સર્વથા તે જીવ છે એમ. કારણ કે જેમ કાળાપણાથી અન્ય જુદો કોઈ કોલસો જોવામાં આવતો નથી, તેમ કાળાપણાથી જુદો કોઈ હોય ધોળો કોલસો એમ જોવામાં આવતો નથી, એમ રાગથી કોઈ જુદો આત્મા અમને જોવામાં આવતો નથી.